करो,
ये शरत
दूर करो।
तो જ્ઞાનીઓ કહે છે કે અમારી પાસે જે કંઈ દસ્તાવેજ છે એમાં કંઈ વધઘટ થઈ શકે, કેમ કે એ કોના આપેલા છે? વિતરાક સર્વજ્ઞના આપેલા છે, અમે એમાં ફેરફાર કરનાર કોણ? ધીસ ઇઝ અ લો વિચ કેન નોટ બી ઓલ્ટર્ડ, વિચ કેન નોટ બી ચેન્જ, વિચ કેન નોટ બી એમેન્ડેડ ઓર વિચ કેન નોટ બી ડિલીટેડ. ઇટ ઇઝ ટુ બી ઓબ્ઝર્વ એબ્સોલ્યુટ ટ્રુથ. સર્વજ્ઞના વચનો સત્યો એમાં તમે કાંઈ ઉમેરો કરી શકો નહીં, બાદ કરી શકો નહીં, છૂટછાટ આપી શકો નહીં, સુધારો કરી શકો નહીં, વધારો કરી શકો નહીં. કેન નોટ બી ઓલ્ટર્ડ ઓર એમેન્ડેડ, ડિલીટ જ ન થાય, વાત પૂરી થઈ ગઈ. ઇટ કેન નોટ બી રિપ્લેસ્ડ. આને બદલે બીજું કયો તો, હવે એવા બધા આજે કળિયુગની અંદર પંથ નીકળ્યા છે કે તને ફાવતું નથી, ઉભો રહે, અમે બીજું આપીએ, કેવું તને ગમે એવું. આરંભ આવે, સમારંભ આવે, વિષય આવે, કસાય આવે, મોજશોખ આવે, મનના ચિત્ર વિચિત્ર ભાવોની પૂર્તિ કરવા માટેના આયોજન આવે. હા, હવે મોક્ષ મળી જશે તને. તો આપણને એમ લાગે કે બસ જમાનાને અનુકૂળ તો જોઈને, જમાનાને અનુકૂળ જોઈએ એવો માર્ગથી મોક્ષ મળે કે વિતરાગે કહેલા માર્ગથી મળે? તો સત્ય તો સર્વજ્ઞના વચનનું છે અને શ્રદ્ધા તો ત્યાંથી શરૂ થાય છે. એ શ્રદ્ધાને પ્રબળ કરવી પડે છે અને જીવની મૂંઝવણ ત્યાંથી શરૂ થાય છે. એટલે એને મેળ બેસતો નથી. અને એવું છે કે મોક્ષ મેળવવામાં જેટલો કાળ ગયો છે આપણો, અને કાળ ચક્રની અંદર આપણે તો સારા કાળમાં આવ્યા છીએ ને, દુષ્મ કાળમાં આવ્યા છે. હવે અત્યારે કમ ભાગ્ય કયા કાળમાં છીએ? હવે સારા કાળમાં સુધરા નથી. અનંતો કાળ ગયો છે તો માત્ર કળિયુગ જ ગયો છે? સારો કાળ ગયો છે, ગયો છે ને બધો, બધો સારો કાળ ગયો છે. અને અહીંયા આવે પછી એની ભેજુ શું કામ કરે છે? કાળ અનુસાર ધર્મ હોવો જોઈએ. કાળ અનુસાર હતો તે દીએ. એટલે જરા વિચાર કે આવી આવી આપણી જે મતિ કલ્પના, આને સ્વચ્છંદ કહેવાય. જ્ઞાનીના શાશ્વત માર્ગની ઉપેક્ષા કરીને પોતાનું ડાપણ મતિ કલ્પના દાખલ કરી દે ને, અને એમાં પાછી પોતાની બુદ્ધિમત્તા આપીએ, એકદમ ડાયો એમ કે પોતે કેટલો બધો હોશિયાર છે, કેટલો ઇન્ટેલિજન્ટ છે, હી નોઝ કે દુનિયા કેમ છે અને વિશ્વ કેમ છે. તો સર્વજ્ઞને વિશ્વ ને લોક શું છે એ ખબર નથી, એમ તારે પ્રતિપાદિત કરવું છે? મુશ્કેલ છે. સરસ વાત છે. પ્રભાકરનો પ્રશ્ન સમજાઈ જાય એટલે આત્મસિદ્ધિની ગાથા નંબર એક સમજાઈ જાય, એટલે પછી આખી બધી માર્ગ સરળ થઈ જાય. એમાં આ ગ્રંથમાં પણ આવશે. તો પ્રભાકરે કીધું કે હે નાથ, અનંતકાળ વ્યતીત થઈ ગયો, લેશ માત્ર સુખની પ્રાપ્તિ થઈ નહીં, અને ઉલટું હું તો અપાર દુઃખ પામ્યો છું. હવે એને જે વાત કરી છે એ કેટલું સરસ સમજો છે એની સમજણ બીજા પેરેગ્રાફની અંદર. શું કહે છે? સંસારની અંદર કેવું સ્વરૂપ છે સંસારનું? જે સંસારમાં અનંતકાળ ગયો છું એનું સ્વરૂપ કેવું છે? સુખથી વિપરીત. આ શબ્દ પકડજો. કે છે, જે વિતરાગ પરમાનંદ સમરસી ભાવરૂપ સુખામૃત આત્મસુખ છે, જે આ તો સુખનો સમુદ્ર છે, આત્મા એ તો સુખનું ધામ છે. પર શાંતિ અનંત સુધામય જે, એવું પરમ પદ છે આ તો, જે પદને સર્વજ્ઞ પણ પૂરેપૂરું કહી શક્યા નથી. એનાથી વિપરીત છે બધું. એટલે નરકના દુઃખ કેવા? ખારા પાણી જેવા. પછી જન્મ જરા મરણના દુઃખ અજર અમર એવા આત્મપદથી વિરુદ્ધ. પછી આધિવ્યાધિ અનાકૂળતા લક્ષણ વાળા મોક્ષ સુખથી પ્રતિકૂળ. મોક્ષ સુખમાં આકુળતા ન હોય, આ સમા તો બધી આકુળતા. અને વિતરાગ નિર્વિકલ્પ સમાધિથી રહિત, અને અનેક સંકલ્પ વિકલ્પના મોજા જ આવ્યા કરે છે. કેવળ જ્ઞાન ક્યારે થાય? નિર્વિકલ્પ અવસ્થા. 13મો ગુણસ્થાનક શું કહ્યું મંગલાચરણની અંદર? નિર્વિકલ્પ સ્વભાવના કારણ. એટલે જ્યારે પૂર્ણ નિર્વિકલ્પતા પ્રગટે છે ત્યારે એને આ થાય. અત્યારે સંસારમાં તો મોજા આવ્યા જ કરે છે, તો કે આ સંસારમાં મારો કાળ અનંતો વ્યતીત થયો છે આ સંસારમાં, તો સંસારનું સ્વરૂપ સમજાવ્યું છે. પછી શું કહ્યું કે મને કઈ આ દુર્લભતા, કેવી દુર્લભતા કીધી, એક એક વસ્તુ વિચારો એમાં જાણી બાકીની અડધે સુધી તો આપણને કઈ વાંધો આવે એમ, મનુષ્ય સુધી તો પહોંચી ગયા છે. એક ઇન્દ્રિયપણું, બે ઇન્દ્રિયપણું, ઉત્તરોત્તર ને ઇન્દ્રિયોને, પછી સમનસ્કપણું મન ને, પછી મન મળ્યા પછી પણ મનુષ્ય ભાવ, મન મળ્યા પછી હા, અને મનુષ્ય ભાવ પછી બાકીનું બધું મળી ગયું છે. ઉત્તમ કુળ, દીર્ઘાયુષ, બળવાનપણું, નિરોગી શરૂર, બધું બરાબર છે, પણ વિતરાગ ધર્મની પ્રાપ્તિ દુર્લભ થઈ ગઈ છે. પછી કદાચ એનાથી બધી સામગ્રીનો યોગ થાય, વિતરાગ ધર્મ મળી જાય કાકા તને, એમાં આવી ગયો તું બરોબર, જૈન કુળમાં ગુરુ મળી ગયા, શાસ્ત્ર હાથમાં આવી ગયું વિતરાગનું, તો પણ કે છે આગળ શું થયું, આવી બધી સામગ્રીનો યોગ થાય તો પણ ઉત્તમ બુદ્ધિ કેવી, સંશય વિનાની, શંકા વિનાની, સંદેહ વિનાની. ગીતામાં ભગવાને શું કીધું, અર્જુન છે ઉત્તમ બુદ્ધિનો પણ કેવો, સંશય, તો સંશય આત્મા વિનશતિ, મરીશ તું. સંદેહવાળો જીવ જ્ઞાન લબ્ધિ કરી શકે નહીં. શ્રદ્ધાવાન લભતે નર, ગીતાનો એક શ્લોકની અંદરની એક ચરણ છે કે જે હે અર્જુન શ્રદ્ધાવાન લભતે નર, શ્રદ્ધા જેને છે સત્ય ઉપર, અંતિમ સત્ય ઉપર, એ સત્યના સત્પુરુષ ઉપર, એ પ્રાપ્ત કરે. સંશયાત્મા વિનશ્યતિ, તો ઉત્તમ બુદ્ધિ ન હોય પછી ધર્મ શ્રવણ ન મળે, અને મળે તો ગ્રહણ કરવું, પછી ધારણ કરવું. પેલા તો ગ્રહણ કરવું એટલે જે વાત કહેવામાં આવે છે તે વાત પકડાય, આપણને પકડાય શું કહે છે, અને પછી ધારણ કરવું એટલે મનમાં પેલા રે, મનન ચિંતનમાં આવે. ધારણ ન કર્યું હોય તો વસ્તુ છટકી જાય. વસ્તુ આપણે ઘણી જોઈ છે પણ બધી જોયેલી યાદ આવે છે, જે ધારણ થઈ જાય. આપણે ગયા હતા કે દુકાનમાં મેં આ જોયું તો આ મને પસંદ પડી ગયું છે, બાકી તો ઘણું છે. તમે ધારણ કરી છે એ ચીજને, ધારણ કરી છે એટલે એની છાપ પડી છે, રજીસ્ટર થઈ ગયું છે, યુ રજીસ્ટર ઇટ. ધારણ કરવું પછી એના ઉપર શ્રદ્ધા થવી, સંયમ અને વિષયોથી નિવર્તવું, અહીં સુધી પહોંચાય. જુઓ ઉત્તરોત્તર દુર્લભતા સમજવાની, ધર્મ શ્રવણની અંદર એની શ્રદ્ધા થવી સુધીની આ વાત મૂકી, સંભળાય. ધારણ પણ થાય, શ્રદ્ધા ન હોય, અને એથી આગળ આવું બધું થઈ જાય તોય ક્રોધાદિ કસાયોનો અભાવ થવો, કસાય ન જાય. ધર્મ એટલો બધો સાંભળે, ચિંતન એટલું બધું કરે, સાધનામાં એકલો હોય ત્યારે સાક્ષાત સિદ્ધ જેવો હોય, પણ જરાક કોકનો સંગ થયો કે દુર્વાસા બની જાય. અતિ આપણે નથી કહેતા, પણ સામાન્ય રીતે જેવો કઈ સંગ આવ્યો કે કઈ સંયોગ આવ્યો એટલે આ જીવ કસાઈનો સહારો લઈ લે, એના સંભવમાંથી હટી ગયો કાચી મિનિટમાં. ધર્મ શ્રવણ, શ્રદ્ધા, ધારણા બધું જ, ત્યારે પૂછીએ તો બધું છે તે સમય વિદ્યમાન છે. જ્યારે કસાયનો ઉદ્ભવ છે ત્યારે આ બધું છે કે નહીં, કે વયું ગયું, ઓલું એના ઉપર હાવી થઈ જાય છે, આ એને બોધબળ રહેતું નથી. એટલે અભાવ થવો દુર્લભ છે, અને એમાં સર્વથી ઉત્કૃષ્ટ શુદ્ધાત્મ ભાવનારૂપ વિતરાગ નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ તો અત્યંત દુર્લભ છે. આ વિતરાગ પોતાની વિતરાગ ભાવના, શુદ્ધાત્મ ભાવના કે હું આત્મા છું, હું આત્મા છું, શું યાદ રહીએ સુરેશજી, હું સુરેશ છું, આમાં ક્યાંય ભૂલાય ક્યારે, જરાક આપણે બધી સાધના હોય ને સંગ મળે ને સંગમાં કઈ વ્યવહાર થાય તો વ્યવહારમાં યાદ કયું સ્વરૂપ આપણું આવે? અહમ સ્વરૂપ, પર્યાય સ્વરૂપ, દેહ સ્વરૂપ, નામ સ્વરૂપ, રૂપ સ્વરૂપ. હવે આ બધા પાછા કર્મની પ્રકૃતિ છે એમ બોલવાનું, આ બધું કર્મની પ્રકૃતિ છે, પણ એ યાદ આવે એ પ્રમાણે. એટલે પોતાનો નિર્વિકલ્પ જે સમાધિનો ભાવ છે એ જાય, કારણ કે આત્મસમાધિના શત્રુ એવા મિથ્યાત્વ વિષય કષાય વિભાવ પરિણામની પ્રબળતા છે. કયા પરિણામની પ્રબળતા થઈ? મિથ્યાત્વની અને વિભાવની. આ બધી હજી સમાધિ ભાવની પ્રબળતા થઈ. હા, એને સાંભળ્યું, વિચાર કરે છે, સાધના કરે છે, પણ બળ ઓછું પડે છે, બળ ઓછું પડે છે. એનો નકાર નથી, અહીંયા વયું જાય છે એમ નથી, આ બધું સાંભળેલું વયું જાય છે એવું નથી, પણ ઉદય જે આવે છે, પ્રબળતા જે આવે છે કર્મની, એમાં આનું બળ ઓછું પડે છે. હવે જો આ બહારના શત્રુ સામે લડવાની વાત નથી, કે ચાર જણા હતા, એના હાથમાં હથિયાર હતા અને હું એકલો હતો, એ આમ લઈને આવ્યા હતા, રાત્રે આવ્યા હતા, એના હાથમાં ગન હતી અને મને તો નાકની અણીએ કહી દીધું કે બોલ આ કર, એટલે મારે તો આમાં એક એવો શત્રુ, બાહ્ય શત્રુની કોઈ વાત, કયા શત્રુની વાત કરી છે? આંતર શત્રુ, કે જે જીવ તારે જે કંઈ સમરાંગણમાં યુદ્ધ કરવાનું છે એ કોઈ બહારના જગતમાં કોઈ બાહ્ય પરિબળ સાથે નહીં, તારી અંદરના જે મિથ્યાત્વ અને કષાય વિભાવ, હે હા ઘણા સારા, એને જીતવા સરળ, કેમ કે જરાક બીજું સાધન આપણા હાથમાં આવી જાય, ટ્રીક આવી જાય તો આપણે સારા, અને તરત જ હાથમાં મોબાઈલ અને પોલીસને બોલાવી લઈને એ આવી જાય. આમાં કોને બોલાવવા? એટલે કે છે એને સૌથી મિથ્યાત્વ આદિ કારણોને લીધે એને જે એનો સાથ આપે એને જે એ બોધિ છે. બોધિ દુર્લભ ભાવના, કે આ બધા સંસારની અંદર આ બધું તો છે જ, આટલું પ્રાપ્ત થયા પછી પણ બોધિ ન હોય તો આ બધા શુભ વિચારો સાથે ટકવું દુર્લભ છે. અને બોધિનું સ્વરૂપ શું? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ રત્નત્રયની પ્રાપ્તિ, તેનું નામ બોધિ. બોધિ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ ત્રણેયનું એકત્વ, અભેદ સ્વરૂપ, અખંડ સ્વરૂપ, એ આત્માનું પરિણામ છે. પરિણામ જુદું ન હોય, દર્શનનું પરિણામ ને જ્ઞાનનું પરિણામ ને ચારિત્રનું પરિણામ, જેવી એની શ્રદ્ધા એવું જ એનું વર્તન અને એવું જ એની સમજ. એટલે શ્રદ્ધા, સમજ અને આચરણ આ બધા જુદા હોઈ શકે નહીં, સાધકમાં જુદા ન હોય. સાધક ન હોય એ જુદી વાત છે, એને તો આ બધું પાંડિત્ય છે, પાંડિત્ય પાસે આ જ્ઞાનના ભેદ હોય અને ભેદનું મહત્વ જે બતાવ્યા કરે. પણ કૃપાળુદેવ કહ્યો છે કે ત્રણેય તે ત્રણેય એક જ પરિણામથી છે, જ્યારે વર્તે તે ત્રણે એકરૂપ થઈ જાય, કે જેવી મારી શ્રદ્ધા છે એવું જ મારું જ્ઞાન છે, જેવું મારું જ્ઞાન છે એવું જ મારું આચરણ. અને એ જ્યાં નથી એ પોતાને ખબર પડે છે, પોતાને તરત ખ્યાલ આવે કે હું સમજુ છું એ પ્રકારે આચરી શકતો નથી. આમાં કોઈએ કહેવાની જરૂર નથી, કોને ખબર પડે છે? પોતે પોતાનું કયું સ્વરૂપ? મુમુક્ષુ સ્વરૂપ. એને પોતાના દોષ જોવાની કેવી દ્રષ્ટિ છે? અપક્ષપાત. હજી ભલે શુદ્ધ નહોતી હોય એને ખબર પડી જાય પોતાના દોષ. દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય? અરે ગમે તેટલા ઉપાય લાવ, તને જો તારા દોષ ન દેખાય, અને આ તો એમ બાંધે છે કે મારા દોસ્ત મારે દેવા જોવા જ નથી, કોક દેખાડનાર આવે તે દીવાત લ્યો, આને તો મોક્ષ બાજુ મૂકી દીધો છે. કોણ આવવાનું છે? કોની તાકાત છે? હે
પણ દેખાડવા વાળો અમે કસાઈથી દેખાડે તો ગુસ્સો જ આવે ને.
પેલા તો પોતાના દોષ, પોતે દોષને ઓળખી દોષને ટાળવા, એ લાંબી ટૂંકી વાત 107 પુષ્પમાળાના વાક્યમાં કૃપાળુ દેવે કીધી. કાંઈ વિચાર કરવાનું નહીં, બધી વાત કહી દીધી, તને ટૂંકમાં ટૂંકો કહી દઉં છું. 107મું વાક્ય આવે છે કે દોષને ઓળખી દોષને ટાળવા. તો એને કીધું છે કે દોષ ઓળખનારને ઓળખજે. ક્યાંય કીધું છે? અને પછી 20 દોહરા આપ્યા, એમાં પણ કહ્યું કે દીઠા તેમ કીધું કે દેખાયડા નહીં નિજ દોષ, તો તરીએ કોણ ઉપાય? અમારા દોષ કોઈ બતાવે ને તમે ક્યાંથી તરીએ? મર અનંતકાળ સુધી આમ જ ભટકો છો, જે ભટક કાળનો ક્યાં તૂટો હતો? તારા દોષ જોવાનો પ્રારંભ કોને કરવાનો છે? તારે જ. એટલે પોતાના દોષ અપક્ષપાતપણે જોવા એ મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ છે. 254 કે મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ શું? મારામાં મુમુક્ષુતા છે, મારે મોક્ષ જોઈએ છે, મને ઈચ્છા છે. તો કે એનું લક્ષણ એ કે તારામાં પોતાના દોષ જોવાની અપક્ષપાત દ્રષ્ટિ ઉત્પન્ન થઈ. કેમ કે આખો માર્ગ દોષ નિવારણનો છે. આખો માર્ગ તો દોષના મોક્ષ કયો નિજ શુદ્ધતા. એક એક દોષને ઓળખતો જા, ઓળખીને કાઢતો જા. પણ જોયા જ નથી તો ઓળખા ક્યાંથી હોય? દીઠા નહીં નિજ દોષ, પોતાના દોષ જોતો જ ન હોય તો ઓળખે ક્યાંથી? અને ઓળખે નહીં તો પછી કાઢવાની પ્રશ્ન તો ક્વેશ્ચન ડઝ નોટ એરાઇઝ. છે જ નહીં સાહેબ, આ કે પ્રશ્ન હતો? તો રંગે રૂડો રૂપે પૂરો દિસંતો કોડીલો કોડામણો, મારા જેવો તો જગતની અંદર કોઈ નથી. સિદ્ધિભાઈને સિદ્ધકા વાલા એમ એમ થાય કે મારા જેવું તો અને મારો વાંક તો હોય જ નહીં. હવે આ બહારના વાંક જોવાના નથી, પાછું ફરીથી આ બધા દોષનું નિરીક્ષણ કરવાનું છે. અને જે દોષનો સંબંધ છે એ ક્યાંય બહારમાં નથી. ક્યાં છે? આખી સાધનાનું ક્ષેત્ર ક્યાં છે? અરે પોતે જ એકલો જ્યારે બેઠો છે અને પોતે પોતા સાથે બરોબર આ શરૂ કરે છે, એનું સમાન સમ્રાંગણ પણ અંદર છે, શત્રુઓ પણ અંદર છે, લડનાર પણ અંદર છે. માત્ર એને આ પ્રકારની પોતાની મુમુક્ષુતાનું શસ્ત્ર હાથમાં આવે એટલે એની યુદ્ધ શરૂ થઈ જાય. જેટલા દોષ ઓળખાય, પ્રમાણિકતાપૂર્વક જોવા, ઓળખાય એટલા દોષનું નિરસન કરવું. અને એ દોષનું નિરસન કરવામાં પોતાની શક્તિ ઓછી પડે તો પ્રભુને પ્રાર્થના કરવી. અધમા ધમ અધિકો પતિત, સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન. કે પ્રભુ હવે મને ખબર પડશે કે અધમાધમ કેમ છું, કે નાના નાના દોષને કાં તો જોઈ શકતો નથી, જોઉં છું તો ઓળખી શકતો નથી, ઓળખું છું તો એને પરાભવ નથી કરી શકતો આ અંદર શત્રુને. અને તમે અરિહંત છો, આ તમારી ઓળખાણ એક જ છે. આવો પૂર્ણ જ્ઞાની થયો, સર્વજ્ઞ થયો, એને શાસ્ત્રકારોએ પહેલા પદમાં બેસાડી દીધો કે આ તો અરિહંત છે. આ તો દુનિયામાં અરી એટલે શત્રુ, શત્રુને જીતીને આવ્યો. એટલે આપું છે કે આના આ કયા દેશનો રાજા હતો અને કેટલા શત્રુ હતા. આ તમારો હરિયંત એ કયો ચક્રવર્તી? એલેક્ઝાન્ડર થી ગ્રેટ હતો, સિકંદર થી મોટો? ઓલા એ તો દુનિયા જીતી હતી. ત્યાં તમારા હરિયંત કોણ? એટલે આ વળી બધો વિચાર કરે બહારનો. અરે ભાઈ, બહારનો વિચાર નહીં કર. આને અરિયંત શબ્દ મૂક્યો છે. અરી એટલે શત્રુ, પણ કોણ? પોતાના આત્માના સ્વભાવ, જે આ સુખ સમરસી ભાવરૂપ સુખામૃત આત્મા છે, એના બધા દુશ્મનો ક્યાં બેઠા છે? એ દુશ્મનોને એને આવો શબ્દ પ્રયોગ. અને ઘણી વાર આ પૂછે અરિહંત, ઘણી વાર પ્રશ્નો આવે બધા. વિદેશથી એક પત્ર આવ્યો હતો કે સાહેબ તમારી કેસેટમાં આમ સાંભળ્યું, નામ સાંભળ્યું, ને અરિહંત, આ અરીને હણનાર, આ તો હિંસાની વાત થઈ ગઈ. આવો આપણો દેવ છે, શું કરવું? એનું કારણ છે કે હવે એવું વાતાવરણ છે ચારે બાજુનું, એમને એટલે એને એમ થાય કે આ બધું હણવાની વાત બહાર જ હશે. જૈનનો અર્યંત એવો હશે કે એને આખા દુનિયા ઉપર, એકવાર અમેરિકા ઉપર પણ એનું સામ્રાજ્ય હશે એવું એને માન્યું. એ કે સારું આ તો ગજબનું છે કે, અને ત્યારે તો અમેરિકા હતું જ નહીં કે કોલંબસે સોધ્યું, અને તમારો અર્યંત તો જૂનામાં જૂનો છે, તો આ કેવી રીતે અર્યંત થયો? અને અરી અને હણનાર, હણનાર એટલે મૂળથી છેદ કરનાર, ઉચ્છેદ કરનાર, નિર્મૂળ કરનાર. તો કે આ બધા શબ્દો તો હિંસાના છે. અને આ જૈન ધર્મમાં સર્વથી શ્રેષ્ઠ અર્યંત, પેલો નમસ્કાર અર્યંતને, આ ક્યાંથી આ સમજાતું નથી. લ્યો આવું બધા, હવે આનું સમાધાન આપો. સારું, અરી એમાં સમજવાનું, પરમાર્થની અંદર અરી એ આંતર શત્રુઓ છે, અને બહારના જગતમાં અરી એ બહારના બાહ્ય શત્રુઓ. બાહ્ય શત્રુઓ છે એને સંસારના પદાર્થની માલિકી સાથેનો સંબંધ છે. સત્તા, માન, પ્રતિષ્ઠા, જર, જમીન, પરિગ્રહ, પૈસો, મિલકત, સંપત્તિ, સમૃદ્ધિ, એની અંદરનો જે સંઘર્ષ છે એ શત્રુઓ બધા બહારના છે. અને જેને ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, વિષય, કષાય, આ બધા શત્રુઓ છે જબરજસ્ત, એને કોઈ સામ્રાજ્યની અંદરનું મારું આત્મા સામ્રાજ્ય લૂંટી રહ્યા છે. આ મારો સમરસી ભાવ છે એના શત્રુઓ છે. આને અરી કીધા છે. પરમાર્થમાં અરી આભ્યંતર છે, જગતમાં અરી બાહ્ય છે. જગતના અરીને રાજ, માન, સિદ્ધિ, સંપત્તિ, ક્ષેત્ર, જમીન એની સાથે સંબંધ છે. અંદરના અરીને પોતાના વિભાવો સાથે, વિકારો સાથે સંબંધ છે. અને અમે આ જે તીર્થંકર છે, શુદ્ધ આત્મા છે, એટલે એણે અંતરના શત્રુઓનો નાશ કર્યો છે. હણી નાખ્યા છે. હણવાનો શબ્દ એટલા માટે છે કે હણવું એટલે ફરીથી ઉત્પન્ન થવાની સંભાવના રહેવા ન દેવી. તે બહારમાં એવું બનતું નથી. બહારમાં તમે હણી નાખ્યા હોય તો પાછા બીજા આ જગતની અંદર કોઈ હજી કોઈ એમ કે છેલ્લો સામ્રાટ કોણ? તો કે જેનો ભારત દુનિયાની અંદર જેના સામ્રાજ્યનો સૂરજ અસ્ત થતો નહોતો એ પણ ધૂળ ચાટતા થઈ ગયા. રોમન સામ્રાજ્ય અને ગ્રીસને એને પણ ભોંય ભેગા કરી દીધા. એકથી એક ચડિયાતા આ જગતની અંદર તો અરી ઉત્પન્ન થાય છે. અને જે જીત્યા છે એ એના શત્રુઓને કોઈને હણી શક્યા. મૂળ તો છે જ એનું ભૂજ, કારણ કે કજિયાનું મૂળ ભૂજ, ઝઘડાનું મૂળ શું છે? જર, જમીનને આ જ્યાં સુધી છે ત્યાં સુધી. બાહ્ય શત્રુઓ ક્યારે હણી શકાશે નહીં. એ ત્રણ કજિયાના અહીંયા કે છે કે હણવાનો શબ્દ જે છે બહુ ઉત્કૃષ્ટ ભૂમિકા એ છે. હણવું એને જેને રાગ દ્વેષને હણવા એમાં હિંસા નથી. હણવા એટલે ફરીથી આ જીવની અંદર જગતના કોઈ પદાર્થનું નિમિત્ત પામીને, વિષમ ભાવના સંયોગો પામીને પણ એને આવા કષાયરૂપ પરિણામ જાગે નહીં એ રીતે એનો ઉચ્છેદ કરવો, નિર્મૂળ કરવા, વિભાવ ભાવને નિર્મૂળ કરવો. કે હવે કોઈ નિમિત્ત, કોઈ કારણ, કોઈ સંયોગ, કોઈ સ્થિતિ, કોઈ સંઘ, કોઈ સંબંધ મને મારા સમભાવથી વિચલિત કરી શકશે નહીં એવા એણે નાશ કર્યો છે. મૂળથી નાશ કર્યો છે. આ મૂળથી નાશ કર્યો છે તો એનું મૂળ શું છે? પ્રમાદ. કસાયનું મૂળ બધું થયું એને જરાક ચૂકી જાય તો મૂળથી નાશ ન થયો હોય એટલે તરત જ જાગૃત થઈ જાય. તો કે છે કે આણે તો પ્રમાદ સહિત અપ્રમત્ત અવસ્થા પ્રાપ્ત કરી, નિર્વિકલ્પ થયા અને પછી અપ્રમત્ત અવસ્થા. બસ આ અરિહંતની ઓળખ છે. વિમલાતાએ પર્યુષણના વ્યાખ્યાન માળા આપી હતી આબુમાં, અને એની અંદર કહ્યું કે મેં 8 દિવસ બહુ સમજાવ્યું છે, પણ જૈન દર્શનનો એક જ શબ્દ તમને આપું છું એ સમજો એટલે આખું જૈન દર્શન. અપ્રમાદ, અને એનું પુસ્તક છે અપ્રમાદ યોગ. અપ્રમાદ આત્માની અંદર જ લીન છે. હવે એને ક્યાંય પ્રમાદ થતો, આ પ્રમાદને જેને મૂળથી, કૃપાળુદેવ કહે છે અમે ઈ ઈચ્છીએ છીએ. અંતિમ સંદેશમાં શું કીધું? આવી અપૂર્વ વૃત્તિ અહો થશે અપ્રમત્ત યોગ રે. હા, ધન્યરે દિવસ આ થશે અપ્રમત્ત યોગ રે. અમારા યોગ એટલે મન વચન ને કયા કેવા થશે? અપ્રમત્ત, સતત જાગૃત. જે કઈ ઉત્પન્ન થાય છે એ મન વચન કાયમાં થાય ને, અભ્યંતર એટલે, એ સિવાયની કઈ વાત છે જ નહીં. એવા થાય અમારા. એટલે ઈ થયા પછી શું કે છે? કઈ દશા પ્રાપ્ત થાય? કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેહ વિયોગ કરે. આખો ક્રમ કેવો બતાવી દીધો છે કે એકવાર અપ્રમત્ત યોગ થયો, કેવળ જ્ઞાન એનાથી દૂર. તો જો જરાક પ્રમાદની જે સંભાવના છે ત્યાં જ્ઞાન ખસી જવાની સંભાવના પણ છે. એટલે અહીંયા બહુ સરસ વાત મૂકી છે કે બધું જ છે, પણ આ જે કંઈ છે અતિશય દુર્લભ એવી બોધિ સમાધિને પામીને પણ મનુષ્ય જો પ્રમાદી થાય, આ છેલ્લું છેલ્લો પેરેગ્રાફ, તો બિચારો સંસારરૂપી ભયાનક વનમાં ઘણા કાળ સુધી પરિભ્રમણ કરે છે. હે સ્વામી, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ ન થવાથી હું અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છું અને આ શારીરિક માનસિક ચતુર્ગતિજન્ય દુઃખ સહન કર્યા છે, પણ કોઈ સમયે મને વિતરાગ પરમાનંદ રૂપ સુખામૃતની જરાય પ્રાપ્તિ થઈ નથી. બધા કારણો બતાવીને છેલ્લા કારણમાં એને પ્રમાદને મૂક્યો, અને છેલ્લા કારણમાં પ્રમાદને મૂક્યું એ પ્રમાદને ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રમાં શું સમજાવ્યું છે? સમયમ મા ગોયમ, ગોયમમ મા પ્રમાણ. હે ગૌતમ, ચાર જ્ઞાનનો ધણી છે, વિદ્વતાની પરાકાષ્ઠા છે, ચારિત્રનો જબરજસ્ત મેરુ સમાન છે, એને કહે છે જોજે આ બધું પ્રાપ્ત થયું છે. હે ગૌતમ, ભગવાનનો ગણધર ભગવાનની સાથે 30-30 વર્ષ ત્યાં છે અને પ્રથમ એનો છે ગણધર. ઉત્તરાધ્યયન સૂત્ર અંતિમ દેશના છે, 30 ચારિત્રના 30મા વર્ષે, કેવળ જ્ઞાનની મહાવીરની 30મા વર્ષે આપેલી દેશના છે, જ્યારે આયુષ્ય પૂરું થવાનું છે ત્યારે. તે સમયે એણે ગૌતમને નિમિત્ત બનાવ્યા છે, કારણ કે ગૌતમને કાંઈ એમાં વાંધો નથી. આપણું નામ લેતા હળહળી જાય કે મુકલબ તારી આટલી સેવા કરી નખાવી ખોટી. જો આપણે કોઈને કહેલા પ્રમાદ કરીશમાં, લ્યો આવ્યો ડાયો, મને કહેવાય, મને કેવા વાળા, હું આટલું પતી ગયો, છંછેડાઈ જાય. ભગવાનને ખબર છે, એટલે એને નામ કોનું દીધું? બાકી બધાય ગૌતમ તે નીચા પ્રમાદ કરવા વાળા હશે કે નહીં, કે બધા ચડિયાતા હતા? અરે પ્રભુ, જ્યારે જ્યારે આ જીવને જ્ઞાનીઓના મોઢેથી આપણો નામ નીકળવું એ ભાગ્ય છે. અને મને નિમિત્ત બનાવીને કીધું, વાહ વાહ પ્રભુ વાહ, આનો મતલબ ઈ કે હું તમારા લક્ષમાં છું. અને પાછો રોજ બોલે, હે પ્રભુ મને ભૂલશો નહીં, મને તમારો બનાવો. અરે પ્રભુ જે દી યાદ કરે તે દી મોટું ચડી જાય છે, નથી પકડાતું. પ્રભુના મોઢે પણ, પ્રભુના મુખે પણ આ નામ આવે. ધન્યતા. કોનું નામ મહાવીરના મોઢે આવ્યું સમકીતી તરીકે? સુલસાન. કરોડો રહેતા ને સમકીતીઓ પ્રભુના શાસનમાં. ઓલા અંબળને કે છે જા, એ તો ઘરનું કામ કરનારી છે સ્ત્રી, સંસારની અંદર છે, પણ એને જઈને કહેજો ભગવાન મહાવીરે તમને ધર્મલાભ, એને દીક્ષા નથી લીધી, એ ભગવાનની સાથે નથી ફરતી. આ સંકેત ધારી, અરે પ્રભુના મોઢે આપણું નામ ચડે. ધન્ય છે ગૌતમ, અંતિમ દેશનાની અંદર 36-36 વાર ભગવાનને એનું નામ દઈને બોધ દેવો પડે છે. હે ગૌતમ, સમય માત્રનો પ્રમાદ ન કરતો. છેલ્લી દેશના ધર્મનો છેલ્લો બોધ તો એ છે કે જીવમાં થોડા ઘણા ગુણ આવતા જાય, થોડી ઘણી સાધના આવતી જાય, જે આવે તે ભલે થોડું આવ્યું, ધર્મ થોડો આવ્યો, સમજણ થોડી આવી, પણ પ્રમાદ થવો જોઈએ. કારણ કે જો પ્રમાદ નહીં થાય તો એ પૂર્ણતાને પામશે, અને પ્રમાદ થશે તો એની નિશાની શરૂ થાય. સાપ સીડીની રમત ખમજ, સાપ સીડીની રમત, પાસા નાખતા જાઓ અને ઉપર 98 સુધી પહોંચ્યા, એ પ્રમાદનું મોઢું જો આવી ગયું તો 3માં આવી જાય. પ્રમાદ છે, ઉપયોગને ચૂકી જાય. વિશ્વામિત્ર 60,000 વર્ષની સાધના પછી એક સેજ પ્રમાદમાં, સેજ આવી જાય છે. નંદીસેન જલ્દી આવી ગયા. શાલીભદ્રના પ્રમાણની તો આપણી કલ્પના જ નહીં કરી શકી હજી, કેમ કે આપણે હજી રાગ ભાવમાંથી નીકળતા જ નથી. તેમાં શું ખોટું કર્યું આપણે એમ કહેવા જાય. અને મરુદેવા માતા તો આપણને આ કાળમાં ક્યારેય સમજાવવાના જ નથી કે જે દીકરા માટે 1,000 વર્ષ સુધી આંસુ સારીને માએ આંખ ખોઈ નાખી છે, એ દિવ્ય દ્રષ્ટિ મેળ્યા પછી પણ એ માં દીકરા સામે નજર નથી કરતી. એવું શુદ્ધ આત્મ સ્વરૂપમાં લીન થાય. એ મારો દીકરો ઋષભ એવો ભાવ હોય એને કેવળ જ્ઞાન થાય. વાહ વાહ દીકરા, તે તો ધન કર્યું, વાહ તું આટલો બધો આગળ વધી ગયો, ઈશ તો મને ખબર, ઓવારણા લીધા હશે ને. અને પછી પૂછે કેમ થયું, ઉભો રે, આપણો આપણો વિષય આપણો પનો ટૂંકો પડશે ભાઈ. સંસારની મોહ માયાની અંદર આપણે સંબંધોના રાગમાં હજી એટલા બધા છીએ કે આ બધાથી પરશુદ્ધ આત્મ સ્વરૂપ છે એ પકડાતું નથી, સૂક્ષ્મતા પકડાતી નથી. અને અહીંયા આ આચાર્યએ છેલ્લે પ્રમાદને મૂકીને કહ્યું, અને મહાવીરે આ જ કહ્યું છે કે એ ગૌતમ પ્રમાદ કરીશ. ગૌતમને શું બાકી છે? દ્વાદસાંગીની રચના કોણે કરી? ગણધરોએ કરી ને, તો હવે એને જ્ઞાનમાં શું બાકી છે? છતાં એને ઉદ્દેશીને ભગવાને બોધ આપ્યો. એમ ન કીધું કે આ પ્રાપ્ત કરવાનું છે ગૌતમ, હજી આ સ્વરૂપનું પ્રાપ્ત કરવાનું છે. પ્રાપ્ત કરવામાં કઈ બાકી નથી. જો જે થયેલું પ્રાપ્ત થયેલું સરી ન પડે, ઉપયોગ ચૂકી ન જવાય, સંસારના સંગમાં, સંસારના સંયોગોમાં, સંસારના સંબંધમાં, કષાયોની ભાવનામાં, ઉર્મિઓમાં, લાગણીમાં, આવેશમાં, આવેગમાં, જો જે તું તારા સ્વરૂપનું વિસ્મરણ કરી નાખતો નહીં, એટલે કે છે કે છેલ્લે છે તો ભૂલજો કે હું શુદ્ધ આત્મ સ્વરૂપ છું. એટલું યાદ રાખજો. ભલે જે કઈ ભાવ થાય જેના ઉપર, હોંશને ઉભરો આવે અને ઊંધા પડવું હોય તો ઊંધા પડજો, પણ હું આત્મા છું એનું વિસ્મરણ. હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી આત્મા છું, સનાતન છું, શાશ્વત છું, નિત્ય છું, બધા સંઘ સંબંધથી પર છું. આ બધા સંઘ સંબંધ તો પર્યાયના છે. આ પર્યાય પૂરી થશે પછી હું જેને મહત્વ આપવા માંગુ છું તે સંબંધ કે સંઘ કે સ્થિતિ કંઈ ત્રિકાળ ટકી શકે એમ નથી. સત ત્રિકાળ છે ને તે સત હું છું. આ તો અસતના સ્વરૂપ છે અને એ જ માયા છે. શંકરાચાર્યજી આને કહ્યું કે આ માયા છે. વસ્તુ દેખાય છે, અનુભવાય છે, એની સાથે જીવાય છે, છતાંય માયા છે. કે તને ખબર નથી કે તારું જીવન આ પૂરું થયા પછી તું જીવે જ છે અને ત્યારે આ નથી અથવા આ રહેશે નહીં, આ તને સમજ ન આવી. તો તને જે અત્યારે દેખાણું, ઇટ્સ નોટ અ ટ્રુથ બટ ઇટ ઇઝ એન ઇલ્યુઝન. તને જે દેખાયું છે તો સત્ય નથી પણ માયા છે. એ સમયનો ખેલ છે. જેવો સમય તારો પૂરો થયો તો ડૂબ ગઈ દુનિયા, કબીર સાહેબ કહે, પતી ગયો. મારું ગમે તેટલું મહત્વ, મારી બાયોડેટા ગમે તેટલી આખી ચોપડી લખાય એટલે, અને ચોપડી લખાણી જ ઘણાની અને ઘણા લખાવે છે, પૂરી ન થતી હોય તો ઉભો રહે, થોડાક પાના વધારે આપું તને. કલ્પના કરી કરીને પણ પોતાનું મહાત્મ્ય મૂકી મૂકીને પણ આવી પોતાની આત્મપ્રશંસાના પુસ્તકો લખાવે છે, પણ એનાથી કોઈનું આત્મકલ્યાણ થતું એનું તો ન થાય, કોઈનું ન થાય. માયા છે. તું ગયો તો વાત પૂરી થઈ ગઈ છે, એટલે પર્યાય ગઈ. તો કેમ કે તું શાશ્વત છો, અને જેનું મહત્વ તે ગાયું 200 પાના 250 પાનામાં, એ એકેય વસ્તુ તારી સાથે નથી, એ એકેય અવસ્થા પણ તારી નથી. એ એવા સરસ હતા, ગમે તેવી પરિસ્થિતિમાં માર્ગ કાઢતા હતા, એટલું બધું એનું આના વિશેનું નોલેજ, એટલું બધું પાવરફુલ હતું. બધું યાદ જ કરવાનું આપણે. હવે એ નથી ને, એ જ્યાં હોય એની પાસે એ નોલેજ નથી. આ વાત બેસે કે એ નથી, પણ કદાચ એ ક્યાંક હોય તો એની પાસે આ વખતનું જે આપણે કહેતા હતા કે શું એની બાંધકામમાં દ્રષ્ટિ, શું એની કપડામાં દ્રષ્ટિ, શું એની ઝવેરાતમાં દ્રષ્ટિ, શું એની હીરામાં દ્રષ્ટિ, એ હોય તો એની પાસે આ એકેય ન હોય. શું એની રસોઈ, શું એની આવડત, અથાણા તો એના જ આંગણા ચાટવા પડે હો ચાટ. હિમાંશુ સર શું વાત છે, આપણે તો એમ થઈ જાય છે. ગ્રંથ આકરો છે એટલે જેટલો બને એટલું આપણે જરા સરળ કરીએ છીએ. આકરો છે, નિશ્ચય નહીં નો છે ગ્રંથ છે, એ નિશ્ચય નહીં નો છે. પણ આ નહીં એટલા માટે કે એક વસ્તુને એના અંતરંગ સ્વરૂપને સમજવા માટે નહીં ઉપયોગી છે, નહીં મદદ કરે છે. કે આટલી બધી સૂક્ષ્મતા તને નહીં વિના નહીં પકડાય, નહીં વિના નહીં પકડાય, પણ એનાથી એ જ સર્વસ્વ છે ને બાકીનું કાંઈ નથી એવી ભ્રાંતિમાં જો તું હો તો તને નહીંથી પણ કાંઈ નહીં પકડાય. કેમ કે નહીં એ પણ તારું મિથ્યાત્વ બની જશે ગાંધીભાઈ. એ અતિ આગ્રહ, અતિ પરિણામીપણું, દીર્ઘસૂત્રીપણું એ પણ આપણી મર્યાદા બની જશે. આપણને સત્યની સમીપ, એના બધા પાસા, એના બધા પડખા, એની બધી દિશાઓ, એના બધા દ્રષ્ટિકોણો ઓળખવા માટેની, સમજવા માટેની આપણી ક્ષમતા ટૂંકી થઈ જશે. જો સાપેક્ષવાદ, જો સ્યાદવાદ, જો અનેકાંત દર્શન જો નહીં હોય તો વસ્તુને પરિપૂર્ણ રૂપની અંદર અને પૂર્ણ પરિપ્રેક્ષ્યની અંદર ત્રિકાલા બાધિત સ્વરૂપ એનું સમજી શકાશે તો ક્યાંક ને ક્યાંક પકડાઈ જશું. પૂછે આવું સરસ મજાની વાત કરી એટલે પ્રભાકર ભટ્ટને કે આ કોઈ દી તને થયું નથી, તે આ દુઃખ તારું છે. એટલે પ્રભાકર ભટ્ટ હવે પાછું પૂછે છે પરમાત્માને, ગાથા નંબર 10, ક્યાં છે, ક્યાંથી અટકા છે? ચાલો રશ્મિબેન આગળ આપો પાછળ માઈક. હા એને જરા નજીક આવે, વાંધો નહીં. અમેરિકાના શિકાગોમાં શિક્ષિકા છે આપણી સ્કૂલોમાં બધી ગુજરાતમાં.
અરે ભાઈ રેવા દો તમે. ચૌ ગઈ દુઃખ તત્તા હમ જો પરમ પૌ કોઈ, ચૌ ગઈ દુઃખ વિનાશયરુ કહહુ પસાયે સોઈ.
ગુજરાતી વાંચીને પછી નીચેનો ભાવાર્થ વાંચી દો અને સમજાવો.
ચતુર્ગતિ દુઃખ તપ્તને પરમાત્મા કો હોય, ચતુર્ગતિ દુઃખ જે હરે કહો કૃપા કરી સોય. ચાર ગતિના દુઃખોથી સંતપ્ત થયેલા સંસારી જીવોના એ ચાર ગતિના દુઃખોને નાશ કરનાર જે કોઈ પરમાત્મા છે તેનું જ સ્વરૂપ હે ગુરુદેવ આપ કૃપા કરીને મને કહો. જે ચિદાનંદ એક સ્વભાવવાળા પરમાત્મા આહાર, ભય, મૈથુન, પરિગ્રહ આદિ સંજ્ઞાઓ તથા સર્વ પ્રકારના વિભાવ ભાવથી રહિત છે, વિતરાગ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન આત્મસંતુષ્ટ આત્મસુખથી સંતુષ્ટ આસન્ન ભવ્ય જીવોના ચાર ગતિના દુઃખોને જે નાશ કરવા વાળા છે તથા જે આત્મ સ્વરૂપમાં સ્થિત મુનિઓને નિર્વાણ પદ આપવા વાળા છે તે પરમાત્મા જ સર્વ પ્રકારે ધ્યાન કરવા યોગ્ય છે. તેથી તે પરમાત્માનું સ્વરૂપ આપની પાસેથી સાંભળવાને ઈચ્છું છું. આપ કૃપા કરીને તે સ્વરૂપ કહો. એ આપનું કામ છે.
અમારું કામ પછી આવશે, પણ તમારું તો ખરું. સત્સંગમાં તો તમારા કામથી પછી અમારું શરૂ થાય, નહીં તો ન થાય. સરસ આખા જે ગ્રંથ છે એ ગ્રંથનું સૂત્ર અહીંયા પ્રભાકર ભટ્ટ કહે છે કે તમે અમને એ કહે છે કે ચાર ગતિના દુઃખ થી સંતપ્ત થયેલા, ત્રસ્ત થયેલા, થાકી ગયા છીએ. હવે હજી ઘણા એવા છે, એટલે કૃપાદેવ કીધું નોય વાલું અંતર, ઘણાને હજી વાલું જ, વાંધો નથી, હજી ક્યાં થાક લાગ્યો છે, હજી એવું ક્યાં પડ્યું છે, આટલા દુઃખ તો હું સહન સીધો કરી શકું, આટલું મને વાંધો ન આવ્યો. અરે 2 ડિગ્રી તાવમાં તું ધંધો કોઈ દી દુકાન બંધ રાખું, હોશિયાર છે ને, સંસારના દુઃખોને તો ઘોડીને પી જાય એવો છે. તપ્ત થયો નથી નિર્વેદ. હે જીવ, સાચું દુઃખ તો ક્લેશનું છે, કષાયોનું છે, અસમાધિનું છે, અજંપાનું છે, સંકલેશ પરિણામનું છે, પણ એ તો લક્ષમાં આવતું નથી. એને તો કાયાનું દુઃખ હોય, વસ્તુના અભાવનું દુઃખ હોય, એ જ લાગે છે અને એની પહોંચી વળે છે, અને પહોંચી ન વળે તો સહન કરે છે. પણ આ કહે છે કે ના, આ ચાર ગતિની અંદર મારો અનુભવ કહે છે કે હવે નાથ હું તો થાક્યો છું. નિર્વેદ, એ જીવ હવે બહુ થયો આ ક્લેશરૂપ સંસારથી વિરામ. થોભ, થોભ, થોભ નહીં તો થાકી જઈશ. થોભ આ સંસારથી હવે એક અંદર ભાવ આવે છે કે એટલી બધી સ્પીડ છે, ચતુર્ગતિની અનંત કાળથી છે, અને અનંત કાળથી આ એક્સિલેટર એટલા બધા દબાવ્યા છે કે હવે બ્રેક લાગવી પણ મુશ્કેલ છે. અને એકદમ ભાન આવે છે કે હું કશું પ્રાપ્ત થતું નથી, પણ માર્ગ વધુ ને વધુ દુષ્કર બનતો જાય છે, અને દુઃખોની ગર્તાની ખીણમાં પડવાનો સમય આવીને ઉભો થયો છે. આ આપણી ગતિ, આ આપણી દિશા સાચી નથી. આ એને વચમાં એક બ્રેક લાગે છે, નિર્વેદ ભાવ આવે છે કે જીવ અનંત કાળ સુધી બહુ કર્યું સંસારની અંદરથી, પરંતુ પરિણામ જોઈએ તેવું ઈપ્સિત મળ્યું, થાકી સંસારના બાહ્ય સંજોગોથી નહીં, બાહ્ય સંજોગોથી થાકેલો કોઈ દી પરમાર્થ માર્ગમાં આગળ વધી શકતો. એ હું તો કંટાળ્યો હવે આ બધા સ્વજનોથી, એટલે એ બહુ ધર્મી એમ આવી વાતો કરવાની આપણને જરા ટેવ પડી જાય કે હવે આ ક્યાં સુધી મારા લોદા લેવા, ક્યાં સુધી આ ધર્મ સંભાળવું, આ ઘરનું મારે સંભાળવાનું, મારે આમ કરવાનું, આનાથી ધર્મ કોઈ દીધા, આ કરવા આવે ને તો સમજી લેવું કે આનાથી કઈ શૈકો પાપડ ભંગાવાનો નથી. આનું આખો પાયો જ ખોટો છે, કેમ કે એનું બધું આખું રોદણા સેના રોવે છે. હમણાં ઉપર અનુકૂળતા કરી દો તો બીજે દી અપાસરો ન દેખાય. એનો દુઃખની અંદર આવું પોતાની ભૌતિક સુખની શોધમાં એ નીકળેલો, એ કોઈ દિવસ આવી રીતે ત્રાસેલો નહીં, પોતાની આંતરિક સ્થિતિથી તાકેલો. જ્યારે સંસારની જ્ઞાનીઓ જ્યારે કહે છે કે સંસારથી ત્રસ્ત અને સંસારથી થાકેલો, તો કયા પ્રકારનો થાક છે? તો ભરત ચક્રવર્તીને સંસારનો થાક છે. એને કેટલી દમદમ સાહેબી છે. ભગવાન મહાવીરને થાક છે સંસારનો, નિર્વેદ ભાવ છે.
ગમે એવું રાજ છે ક્ષત્રિય કુળનું,
અને કદાચ મોટો ભાઈ કહે છે કે જે આપણી રાજની પરંપરા છે કે મોટો જ રાજકુંવર થાય અને એને ગાદી મળે એનો હું ત્યાગ કરું છું. નંદીવર્ધન કહે છે,
હે વર્ધમાન, તમે વિચાર છોડી દો ત્યાગનો,
કારણ કે આ રાજના ધણી તરીકે હું તમારી સ્થાપિત, તમારો રાજ્યાભિષેક કરી આપણે, મારે આ રાજ્ય હતું. તો મહાવીરને એનો થાક હતો.
આપણે ઘણીવાર કેટલા બધા ભ્રાંતિમાં હોઈએ છીએ, કેટલી બધી ખોટી માન્યતાઓમાં હોઈએ છીએ, અને ધર્મ માટે દોડાદોડ કરીએ છીએ. કાં આજ તો થાકી ગયો, કકડાટ હવે ઘરની અંદર આમ થયું તેમ થયું, એટલે ગયો કાં સામાયિક કરવી છે, કઈ થાય. આ બધા ઘરનો બૈડો જેડો અથવા સંસારના ભૌતિક સુખનો રાખ ભિખારી એ ધર્મ માગવા પરમાત્મા પાસે જાય તો શું માગે? ભૌતિક સુખ માંગે. મને આમ કરજો ને, મને તેમ કરજો ને, મને આ આપજો ને, મને તે આપજો ને, હે પ્રભુ તમે મારા બધા દુઃખ તમે લઈ લ્યો પાછું, મારાથી હવે સહન થતા નથી. ઓલો નવરો બેઠો છે, ઓલો ક્યાં બધું છોડીને તું આવ્યો છો? તો તમે કરુણા સાગર છો. તો મારી કરુણા તો એ જ છે કે મેં છોડ્યું છે તો તું છોડી દે ને મારા ભાઈ. કેટલી ચતુર્ગતિ દુઃખ તપ્તને, પરમાત્મા કોઈ હોય જે ચતુર્ગતિ દુઃખ જે હરે કહો કૃપા કરીશ હોય. આ પ્રભાકર ભટ્ટ તો કે છે, ભગવાન હું માગું છું તમારી પાસે કે આ મેં જે અનંતકાળ કર્યું આના દુઃખને નાશ કરવા વાળો, અને આના દુઃખોને નાશ કરવા વાળો કોઈ પરમાત્મા છે? પ્રશ્ન સીધો. કોઈ જગતમાં એવું તત્વ ખરું કે મારો અનંત કાળનો અનુભવ ચતુર્ગતિના દુઃખોનો જ છે, એનો નાશ કરે સંસારી જીવોના, અને કેના જે સંતપ્ત થયેલા છે એના, જેને હજી દુઃખ ભોગવવાના ઉમળકો છે, હરખ છે, ધખારો છે, કે આપણને કાં હું તો ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળું, માત કરી દઉં, ભલભલા મારી આગળ તો પાણી પીએ, હજી એ સંસારમાં ભલે રહ્યો. સંતપ્ત થયો શબ્દ છે કોઈ? ચતુર્ગતિ દુઃખ તપ્તને, આઠ દ્રષ્ટિની સજામાં યશોવીજી મહારાજ સરસ શબ્દ મૂકે છે કે એના જીવનમાં કર્મો તો છે જ, અને એને જરાક પહેલી દ્રષ્ટિમાં મોક્ષની ઈચ્છા જાગી ગઈ કે એને થયું કે ભવનું દુઃખ તો જબરજસ્ત છે, અને પછી એને સંસારના ઉદયગત કામ કરવા પડે છે બધા. એ કરે છે કેવી રીતે કરે છે? ત્યારે એની માનસિકતા શું, ત્યારે એની મનસ્થિતિ શું, કેવી? તો કે તપેલું લોઢું હોય અને એના ઉપર પગ દીધા વિના એને જવાઈ જઈ શકે એમ નથી, અને એ જાય તો કેવી રીતે જાય? તો કે એ પગનો ત્યાં સ્પર્શ જરાય, એક ટેકો લઈને તરત જ પાછો ઉપાડી લે છે. એમ સંસારની અંદર સંતપ્ત થયેલો છે દુઃખોથી, એ દુઃખોની અંદર ક્યાંય રોકાતો, આ એની મનસ્થિતિ, આ એની માનસિકતા. એને હવે એ લોઢાની પાટ ઉપર જરાય પ્રેમ છે, અને ગાલીચો પાઈ થયો હોય ધીરે હાલો, જરા મખમલ બરોબર પગને સ્પર્શ થાય, હા લોનમાં ફરવા ગયો હોય તો કેવી રીતે દોડતો હોય જરા ટેસ્ટથી ફરો ભાઈ, ધૂળના ઢેફામાં તો દોડવું જ છે કા સિમેન્ટ ઉપર, લોનમાં ચાલવું હોય તો જરા ટેસ્ટથી ચાલો, મખમલ ઉપર ચાલવું હોય, ગાલીચા ઉપર ચાલવું હોય, પણ તપેલા લોઢા ઉપર એને પગ મૂકવાનો હોય તો તપ્તલો પાદ સ્પર્શો. કેવો? તો કે એને સ્પર્શ પણ કર્યા વિના ઠેકડા મારતો મારતો પસાર કરી જાય. એમાં ક્યાંય એક સમય પણ રૂચિપૂર્વક, ભાવપૂર્વક, ગમાપૂર્વક રોકાતો, સતત જાગૃત છે કે એ પસાર કરી દઉં બસ. એમ સંસારના હવે જે કાંઈ અનંત કાળના ઉદયગત દુઃખો છે, ભલે આવે એ પસાર કરી દઉં, હું એને સ્પર્શું નહીં, એ મને સ્પર્શે, કેમ કે ઉદય છે, ભોગવ્યા વિના એ છોડવાના નથી, છૂટશે પણ નહીં, પણ હું એને નહીં પકડું, હું એને નહીં વળગું. હે નિમિત્તાધીન વૃત્તિઓ, નિમિત્તાધીન ઉદય બધા આવશે. તો તે કે છે કે આવા આને આવા જ લોકોને માટે ધર્મ છે. એટલે અહીંયા પ્રભાકર ભટ્ટ તો બહુ સરસ કે છે, એ યોગેન્દુ આચાર્યને કહે છે કે હું ખરેખર પ્રભુ હવે આ ચતુર્ગતિના દુઃખથી તપ્ત થયો છું, માટે મારે પરમાત્માનું સ્વરૂપ જાણવું છે. આપણે તો સંસાર લાંબો હાલે તે વાંધો નથી, પરમાત્મા શું જી કયો ને, એટલે કદાચ એનો ભેટો થાય તો એની અરે નિબેડો કરી લે, તો સેટિંગ કરી લઈ ને એની અરે, પછી હું જોઈ લેશી મને કેમ નડે છે. મને એકવાર ઓળખાવો તો ખરા, આને એમના માટે નથી ઓળખવો. એ તો કે છે પ્રભુ આ ચતુર્ગતિના દુઃખથી હું તો ત્રસ્ત થઈ ગયો છું, નો મોર, હેવ મોર નહીં. નો મોર, આવો કોઈ પરમાત્મા છે કે જે ચાર ગતિના દુઃખનો નાશ કરાવી દે? એને કયા પરમાત્માને જાણવો છે એ પેલા સમજી લઈએ, પછી આખો ગ્રંથ આવશે પરમાત્મા સ્વરૂપનો. પણ કેવો પરમાત્મા, ચાર ગતિના દુઃખોને જે નાશ કરે, આવી તાકાત, આવો સમર્થ, આવું કોઈ વિદ્યમાન પરમ તત્વ આ લોકમાં અસ્તિત્વમાં છે ખરું? આવું શુદ્ધ આત્મ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ, તેનું જ સ્વરૂપ હે ગુરુદેવ આપ મને કહો, મારે બીજાનું સ્વરૂપ જાણવું. કેટલો પોઈન્ટેડ ફોકસ ક્યાં આવી ગયો, ખ્યાલ આવી ગયો, વાતનું ફોકસ ક્યાં આવ્યો? હા, પણ શું ફોકસ આવ્યું કે મારે તો ચતુર્ગતિના દુઃખનો નાશ કરી શકે એવું જો કઈ પરમ તત્વ હોય તો એનું સ્વરૂપ મને કયો? બાકી મારો દેવ આવો મહિમા વાળો છે ને, આવો મહિમા વાળો છે ને, આટલા હાથ છે ને, આટલા હજાર શસ્ત્રો છે ને, એ આમ કરે છે, આવું માયાવી કોઈ દેવનું મારે કઈ કામ? નગરી ઊભી કરી દઈએ, માગું એ આપે, હું મૂંઝાવું ત્યારે જાદુના ખેલ કરી દઈએ, આવો કોઈ દેવ મારે જોતો નથી. ફોકસ બરોબર પકડી લઈએ. આ શુદ્ધ આત્મ સ્વરૂપનો ગ્રંથ છે અને કે છે કે એવું શુદ્ધ સ્વરૂપ, એવું સ્વરૂપ એ જ હોય તો મને કયો, કે જે આ સંસારના ચાર ગતિના દુઃખનો નાશ કરી શકે છે, અને એ જ પરમાત્મા સર્વ પ્રકારે ધ્યાન કરવા યોગ્ય છે. મારે તો આ પરમ તત્વનું ધ્યાન કરવું છે, આ પરમ તત્વ છે, આ કોઈ વ્યક્તિ નથી, આ કોઈ પુરુષ નથી, આ કોઈ એવો પરમ તત્વ છે કે જેને એનું બધું જ બાહ્ય વ્યક્તિત્વ સમાપ્ત થયું છે. જેને શરીર નથી એને વ્યક્તિત્વ શું? એને પૂછાય કેવો રૂપાળો, તો પરમાત્મા કેટલા રૂપાળા હશે? કોની વાત કરીશ તું, તું પરમાત્માને ઓળખાશ પહેલા? પરમાત્મા શું તારે સિનેમાનો હીરો છે, એ રાજેશ ખન્ના છે? પરમાત્મા કેવા રૂપાળા નથી ભાઈ, અશરીરી છે પ્રભુ, નથી જીવને ખ્યાલ નથી આવતો. એ કે છે મારે એનું જ ધ્યાન કરવું છે, કારણ કે એની પાસે આ તાકાત છે. એ પોતે જ આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, સંજ્ઞાઓથી અને સર્વ પ્રકારના વિભાવથી રહિત છે. બીજું, વિતરાગ અને નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન આત્મસુખની અંદર એ સંતુષ્ટ છે, અને અમે દુઃખથી સંતૃપ્ત છીએ અને પરમાત્મા આત્મસુખથી સંતુષ્ટ છે. ચાર ગતિના દુઃખને નાશ કરવા વાળા અને આત્મ સ્વરૂપમાં સ્થિત મુનિઓને નિર્વાણ પદ આપવા વાળા છે તે પરમાત્મા જ સર્વ પ્રકારે ધ્યાન કરવાને યોગ્ય છે. તેથી તે પરમાત્માનું સ્વરૂપ આપની પાસેથી સાંભળવાને ઈચ્છું છું, આપ કૃપા કરીને તે સ્વરૂપ કહો. જોજો મને ભગવાન વાલો છે ને, આવું કરી દે ને તેવું કરી દે ને, તું એની ભજના કર, પછી તારા બધા દુઃખ ટળી જશે ને, તારે બધું અભરે ભર, પછી તું જ્યાં હાથ નાખ ત્યાં બધું તને આમ, એવા પરમાત્માનું મારે કઈ કામ? આ શિષ્યની ભૂમિકા છે. આપણને કોઈ પૂછે તારે કેવો દેવ જોઈએ, તો આપણા મગજની અંદર જે આપણને નડતું હોય ને સંસારમાં, જે આપણે નડતું હોય ને, આપણને એમ કે આવું કોક દેવ હોય ને, જે આપણો કેવો ગુરુ જોઈ, એટલે મગજમાં તરત આવે કે આપણી આ તકલીફ છે, જરાક વાત કરી દે, જો એ દૂર કરી દે, એવો જોઈ. અને એમાં કોઈ કહે કે એવો જ છે, તો આને વિતરાગ દેવ અને નિર્ગ્રંથ ગુરુ આની કઈ ખબર નથી. સાચો દેવ વિતરાગ અને સાચો ગુરુ નિર્ગ્રંથ. એક ગ્રંથિ નથી જેને કોઈ વિભાવ ભાવની, કોઈ કસાય ભાવની, કોઈ વિષયોની એક પણ ગ્રંથિ નથી, ક્યાંય બંધાયો નથી, નિર્ગ્રંથ છે. અભ્યંતર અને બાહ્ય બધી જ ગ્રંથિઓ જેની સદંતર છૂટી ગયેલી છે. આવો મુક્ત પુરુષ, જીવન મુક્ત, દે છતાં દેહાતીત દશા જેની, આ ગુરુ છે. માત્ર ઉદયાધીન જીવે છે, સકળ જગત તે એઠવત, એને જ જગતમાં રસ નથી, તો આપણા જગતને સુખી કરવાનો શું પ્રયત્ન કરે? અથવા સ્વપ્ન સમાન, એ તો આપણું ગાન પણ જુએ કે શું તું સપનાને લઈને આવ્યો છો મારી પાસે. મોહ ભાવ ક્ષય હોય, આ તો જાત જાતના ચાણા ઉઠે. આ મોહ ભાવ કૂદકા મારતો હોય છે. અથવા હોય પ્રશાંત સ્થિર સમુદ્ર ગમજેમ ગંભીર. મોહ અંદર દેહ છે ત્યાં સુધી, ક્યાંક બારમા ગુણસ્થાન સુધી નથી પહોંચ્યો, તો કોઈને કોઈ કણીઓ ઉછાળા મારે, પણ એને પ્રદર્શિત થવા દે. તદ અનુસાર એની કૃતિ થાય નહીં. જ્ઞાનીને ઓળખવા, જ્ઞાનીને સમજવાને કૃપાળુ દેવે. આ બધા જ જ્ઞાનીને ઓળખવાના લક્ષણ આપ્યા છે, જીવને કીધું છે. તું જ્ઞાનીને ને ગુરુના ચરણે જાજે, પણ ઓળખીને જાજે. તારા સ્વચ્છંદથી જઈશમાં, તારા મોહથી જઈશમાં. અમે જે લક્ષણ કીધા છે તે લક્ષણના અનુસાર તત્વને શોધવાનો પ્રયત્ન કરજે, તો એ તત્વ તને કોઈ ગુરુ વ્યક્તિના રૂપમાં નહીં મળે, પણ એ ગુરુ તત્વના રૂપમાં મળશે. આપણને જયારે સાચો ગુરુ મળે, એ તત્વના રૂપમાં મળશે. કે એ તો દેહ છે, ભલે દેહધારી હોય, પણ એ તો તત્વ રૂપે છે. આ ધરતી ઉપર એ પરમાત્મા સ્વરૂપે વિચરી રહ્યા છે. એવો સહજાત્મ સ્વરૂપ એ મારા ગુરુનું સ્વરૂપ છે, કે બધી જ રીતે બધી જ ક્રિયામાં સહજ આત્મા રૂપ જ છે, દેહથી પર છે, દેહાતી છે, આ મારો ગુરુ છે. આ નિર્ગ્રંથ છે. જ્યાં સુધી દેહધારી, વિતરાગને નિર્ગ્રંથ કહેવાનો કઈ અર્થ નથી. ગુરુને નિર્વિકલ્પ કેવો પડે, ગુરુને નિર્ગ્રંથ કેવો પડે, એ શરીરધારી છે. સાચો ગુરુ ઓળખવો હોય તો નિર્ગ્રંથ, નિર્વિકલ્પ, નિરારંભી. પેલો તો અશરીરી શુદ્ધ સ્વરૂપ છે, ચૈતન્ય. બસ વાત પૂરી થઈ ગઈ. હવે જગતના એકેય વિશેષણો એની સાથે સુસંગત જ નથી. મારા સિદ્ધ પરમાત્મા કોઈ આરંભ કરતા નથી, એ આપણું બોલવાનું ડાપણ છે. ઘણે બોલતા હોય છે, આપણે એની સાથે કઈ સંબંધ નથી, એની ઓળખ નથી ખબર. એને કઈ બીજું શું થાય, બકવાસ કર્યા કરે છે. એ પર છે, હવે એને શું તમે લગાવ. એને ક્રોધ નથી હોતો સિદ્ધ ભગવાનને, તું કોની વાત કરે છે? સિદ્ધ ભગવાનને ક્રોધ હોતો નથી, નો મતલબ કે ક્રોધ હોય સિદ્ધ કહેવાય જ નહીં. તો તું વાત કરતા પહેલા તને સિદ્ધનું ઓળખાણ લાગતું નથી. અસંગત વાત છે. હવે આપણે કહીએ આપણી અંદર કે મને લોભ નથી, બરોબર છે. લોભ હોય અને લોભનો વિજય હોય, કોઈ સાધુને લોભનો વિજય છે. કૃપાળુ દેવે કહ્યું અમને લોભનો વિજય છે. અમે ધંધો કરીએ છીએ લોભ માટે કરતા, તો લોભ વિજય એ શ્રીમદનું ઓળખાણ છે. પણ લોભ વિજય મહાવીરનું ઓળખાણ નથી, એમાં સિદ્ધનું તો નહીં જ. ખ્યાલ આવે છે? બધું કહ્યું અશરીરી. તો આ બધા લોભ નહીં, બધા શેની અંદર છે? શરીર રૂપી, કર્મ રૂપી, દેહ છે ત્યાં છે ને આ બધી પ્રકૃતિઓ, તો એનાથી તો મુક્ત થયા છે. એટલે આ જે પ્રભાકર ભટ્ટ મૂકે છે વાત, કે મારે તો તે પરમાત્માનું સ્વરૂપ આપની પાસેથી સાંભળવાને ઈચ્છું છું, આપ કૃપા કરીને તે સ્વરૂપ કહો. બસ હવે આ પરમાત્મા સ્વરૂપના ગ્રંથની હવે ગુરુદેવનો વારો આવે છે કે તારે જો આ સાંભળવું હોય તો હવે હું તને એ રીતે કહું. પેલા તારે શું જોઈ છે તો કે, એટલે સમજ પડે ને શિષ્ય શું માગે છે. શિષ્યને જ આત્મસિદ્ધિ ન જોઈતી હોય પછી ભેણા કરે તો શું થાય. ઘણીવાર આવો ઉલટો ખેલ પરમાર્થમાં થઈ જાય છે, એને કૃપાળુદેવ કહે છે અવળો પુરુષાર્થ. અને આવો અવળો પુરુષાર્થ બસ સાધન બાર અનંત કયું. આ બધા પુરુષાર્થમાં ઊંધો પડ્યો છે, હઠગ્રહ યોગ કર્યા છે, કંઈક કર્યું છે, યમ નિયમના બધા જ સાધન કરી લીધો છે, પણ અવળો પુરુષાર્થ કર્યો છે. અહીંયા આપણે શરૂઆત કરીશું આખા શુદ્ધાત્મ સ્વરૂપને વિશેષ અવસરે સત્પુરુષોની.